પ્રવચન નંબર 347 1991 62 મિનિટ ગાથા 13
લખવામાં આવ્યું છે. તેરમીના સંગ્રહ જે છે એમાં છે, એમાં ઓમકાર છે. એટલે આ સીધી ઓમકાર ધ્વનિની વાણી આમાં તેરમી ગાથામાં આવી ગઈ છે. એમ તેરમી ગાથા જ્યાં લખી છે બીજું તો કહેવા જેવો કાવ છે, બાકી છે બધું તો કહેવા જેવો કાવ. પછી અદભુત ગાથા છે. હવે આ પર્યાયને થોડું પર્યાય એક છે, પર્યાય એક જ રાખવી, પર્યાય બદલાવવી નહીં. કોઈ પણ એક પર્યાય નવ તત્વોમાંથી શું છે, બંધની પર્યાય લો કે મોક્ષની પર્યાય કંઈ વાંધો નથી, પર્યાય એક લો. એને બે દ્રષ્ટિકોણથી જોવાની દ્રષ્ટિ છે. એક વ્યવહારથી જોઈ તો મિથ્યાત્વમાં એ નવ તત્વ નિમિત્ત થશે. પરિણામને સાપેક્ષથી જોઈશ, નવે તત્વને સાપેક્ષથી જોઈશ. એક પર્યાયને સાપેક્ષ જોઈ એટલે નવે સાપેક્ષ આવી ગયું. સાપેક્ષ દ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ છે એ મિથ્યાત્વમાં મિથ્યાત્વ થાય છે એના સકાળે, પણ એમાં નવ તત્વ નિમિત્ત પડી જાય છે. ક્યારે નવ તત્વ મિથ્યાત્વમાં નિમિત્ત કહેવાય, એ પર્યાયને સાપેક્ષ જોતો. હવે એ પર્યાયને તો નિરપેક્ષ જો, કે પર્યાય સ્વયંસિદ્ધ છે, પોતાના કારણે, પોતાના કાળે, પોતાના ભાવે, કાળે ફરે નહીં, એનો ભાવે ફરે નહીં, સ્વયંસિદ્ધ પર્યાય છે. એના સકાળે પ્રગટ થાય છે, એની જન્મક્ષણ છે, એના ષટકાર એનામાં છે, ક્રિયાના કારક. એથી એના સકાળે પર્યાય પ્રગટ થાય છે. જો પર્યાયનો સકાળ માનવામાં ન આવે, અથવા જે પર્યાયને સકાળ માનતો નથી અને આત્માથી કરે છે માને છે એ સર્વજ્ઞને માનતો નથી. કેમ કે પર્યાયનો સકાળ હોય તો જ કેવડીએ જાણ્યું કે આટલા કાળ વિતા પછી આ જીવનો મોક્ષ થશે એવી જ્ઞાનમાં નોંધ છે. તો કેવડીને ખોટું કરે, પર્યાય સકાળે ન થતી હોય, સંયોગથી પરી જાય ને કાં આત્માથી ફરે. પર્યાયને ફેરવો એ પુરુષાર્થ નથી, પર્યાયને ઉત્પન્ન કરવી તે પુરુષાર્થ નથી, પર્યાયને ટાળવી તે પુરુષાર્થ નથી. થવા યોગ થાય છે એમ જાણવું એમાં આનંદ તો પુરુષાર્થ છે. પરિણામ થવા યોગ થાય છે. આ સિદ્ધાંત એ સર્વજ્ઞે જેમ જોયું ને એમાં એ જ્ઞાનમાં આવી જાય છે. સર્વજ્ઞના જ્ઞાનમાં અને અંતર્મુખ જ્ઞાનમાં કંઈ ફેર નથી. શું કહ્યું, સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને ભૂત ભવિષ્યને વર્તમાન જે સમયે જે પર્યાય થવાની છે તે થાય છે એમ અત્યારે જણાઈ જાય છે. એને વર્તમાન વત જેથી એને ભવિષ્યવેતા કહેવામાં આવે. આટલા કાળ પછી જ આનો મોક્ષ થશે, પછી ગમે એટલો પુરુષાર્થ કરે એ સર્વજ્ઞની વાણીમાં આવ્યું. બેઠો હોય પોતે કોક, બેઠો હોય ને કોક સર્વજ્ઞ, આ સૂર્ય કીર્તિ થશે ને ચોથા ભવે એનો મોક્ષ થશે. નહીં, હું તો આજે મોક્ષ કરી દઉં, જો તો કાળ છે, મારે જે ક્ષેત્ર છે પુરુષાર્થ કરીને. એ પુરુષાર્થ નથી, કરવો એ પુરુષાર્થ નથી. અરે એક અપેક્ષા એક પર્યાયને લક્ષ્મણો જાણવું એ તો પુરુષાર્થ નથી, અજ્ઞાન છે. પર્યાયને લક્ષે પર્યાયનું જ્ઞાન નથી. કેમ કે પર્યાયમાં જ્ઞાન નથી, તો એને જાણનાર ને જ્ઞાન પ્રગટ થાય. ઇન્દ્રિય જ્ઞાન એનું લક્ષ કરીને ભલે એને જાણે, પણ મારા કરતાનું કર્મ તો નથી રાગ, પણ મારા જ્ઞાનનું જ્ઞાન પણ નથી. એ તો દૂર રહો. પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના નિર્વિકારી અકસાય પરિણામ જે પ્રગટ થયા, એ કરતાનું કર્મ નથી ને જ્ઞાનનું જ્ઞાન પણ. કેમ કે એ મારા જ્ઞાનનું જ્ઞાન ક્યારે થાય કે એનું લક્ષ કરું તો લક્ષ તો ફરતો નથી, દ્રવ્ય પર પડ્યું છે લક્ષ. એટલે જ્ઞાન સ્વપ્રકાશક જ છે, પરપ્રકાશક છે
બરાબર.
સાધ્યની સિદ્ધિ સ્વપ્રકાશકમાં છે, પરપ્રકાશકમાં સાધ્યની સિદ્ધિ નથી. જ્ઞાન પરને જાણતું જ નથી. ગુરુદેવના વાક્ય છે, ભગવાન તું પરને જાણતો જ નથી. આ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી એમ આવ્યું છે બધું. આગળ આવો ભાઈ, આગળ આવો. આ 13મી કાથાની પ્રશંસા બહુ ચાલે છે ને, એટલે સારું પડતો પૂરીપૂરી સાંભળી લઈએ. અને કાન વિતરાગની વાણી આવે તો કામ થઈ જાય. કોઈ પીડ્યો હોય ને સવાયું થાય છે, અભિમાન બધું નીકળી જાય, હું કરું છું નીકળી જાય છે. રહેતું નથી અભિમાન, અને પરિણામ થયા વિના રહેતા નથી. થયા કાળે થયા જ કરે છે, મારાથી થતા નથી. કરતાનું કર્મ તો નથી, પણ જ્ઞાનનું જ્ઞાન મારું નથી. મારા જ્ઞાનનું જ્ઞાન તો સામાન્ય શુદ્ધાત્મા છે. પર્યાથી ચક્ષુ બંધ કરી દે, પર્યાય જ્ઞાન નથી. પર્યાય જ્ઞાન બનાવીએ તો એ કરતાનું કર્મ થશે, જ્ઞાન નહીં થાય. જાણેલાનું શ્રદ્ધાન થઈ જશે. એ 13મી ગાથાનો ગાથાનો અર્થ ચાલે છે. એમાં છેલ્લા બે બોલ બાકી રહી ગયા, બંધન ને મોક્ષ બંધની વાત તો થઈ ગઈ છે, છતાં ફરી નવું તત્વ નિરપેક્ષ છે, ઈચ્છિત કરવું છે. બંધ તત્વ છે એટલે અહીંયા મિથ્યાત્વને મુખ્યપણે બંધ કહેવામાં આવે છે. સમયસર આશ્રવ અને બંધ બે તત્વ જુદા પડ્યા. એક આશ્રવ તત્વ છે, એક બંધ તત્વ છે. આશ્રવ છે તે બંધ નથી ને બંધ તે આશ્રવ નથી. ક્યારે બે ચિત થાય ને, કેમ કે આશ્રવ તો 13મા ગુણસ્થાન સુધી રહીએ છે, અને બંધની સ્થિતિ તો પેલા ગુણસ્થાનમાં છે. 14થા ગુણસ્થાને બંધ નથી. ભાવબંધ વિખ્યાતો ન ભાવથી માટે આશ્રવ ને બંધ બે ભિન્ન છે. આશ્રવનો સદભાવ એ બંધનું કારણ નથી. આશ્રવનો સદભાવ બંધનું કારણ હોય તો ચોથે પાંચમે છઠ્ઠે સાતમે આશ્રવ તો છે, આઠમે આશ્રવ છે, 13મે પણ આશ્રવ છે. યોગ આશ્રવ અકસા યોગ ને સકસા યોગ ને બધા કેમ મોટા આવો છો? 6 વાગે 5 વાગે ઉઠો, એક શબ્દ કયો? પોતાના હોય ને કહેવાય, બાકી તો
ખાટી લાગે. જરૂર કહેવાય, જરૂર કહેવાય.
શું કહ્યું પ્રભુ સાંભળ? આશ્રવ ને બંધ બે તત્વ ભિન્ન ભિન્ન ભગવાને કહ્યા છે. 9 તત્વમાં 7 તત્વ લ્યો તો પણ આશ્રવ ને બંધ બે તત્વ જુદા જુદા છે. 7માય 9માય જુદા જુદા છે. આશ્રવ છે બંધનું કારણ નથી. આશ્રવ બંધનું કારણ હોય, આશ્રવ જ બંધનું કારણ જો થઈ જાય તો 4થા ગુણસ્થાને 3 કટાયેલો સદભાવ આશ્રવ તો છે. એક આશ્રવ છે, 5મે આશ્રવ છે, 6ઠે આશ્રવ છે, 13મે યોગ આશ્રવ છે, 54 પણ આશ્રવ તત્વ બંધ નથી, બંધ તત્વ કે આશ્રવ તત્વ નથી. ત્યારે આશ્રવ તત્વ ના સદભાવમાં બંધ કેને થાય છે અને બંધ કેને થતો નથી? આશ્રવ તો બધાને હો, મુનિરાજને પણ આશ્રવ તો છે ને, પાંચ મહાવ્રતના પરિણામ એ આશ્રવ તત્વ છે, પણ બંધ થતો નથી. કારણ શું? એનું સૂક્ષ્મપણે ચિંતન કરો. રાગ પોતે આશ્રવ છે, પણ રાગ પોતે બંધ નથી. ત્યારે બંધ રાગનો યોગ તેને બંધ કહેવામાં, અથવા રાગમાં મમત્વ ભાવ, રાગનો રાગ તે બંધ છે. રાગ આશ્રવ અને રાગનો રાગ તે બંધ, એટલે રાગમાં મમત્વ ભાવ તે બંધ છે. રાગનો સદભાવ હોય ને મમત્વ છૂટી જાય છે. રાગનો સદભાવ હોય ને મમત્વ બંધ છૂટી ગયો, મિથ્યા તો ગયું ને આશ્રવ રહી ગયો. માટે બંધ તત્વ નિરપેક્ષ છે, મિથ્યાત્વનો પર્યાય નિરપેક્ષના સ્વકાળે પ્રગટ થાય છે. ત્યારે એની બુદ્ધિ બગડી જાય છે, રાગ મારો એમ એને થઈ જાય છે. ત્યારે એ મિથ્યાત્વનો પર્યાય તો સ્વહેતુ છે. રાગના કારણે મિથ્યાત્વ થતું હોય તો બધાને મિથ્યાત્વ થવું જોઈએ, પણ મિથ્યાત્વ તો બધાને થતું નથી. માટે એ મિથ્યાત્વનો પર્યાય પણ નિરપેક્ષ છે, અને દર્શનનો ઉદય છે માટે મિથ્યાત્વ થાય છે પણ નથી, અને આત્મા છે માટે મિથ્યાત્વ છે પણ નથી. આત્મા તો ચોથા ગુણતાને છે, પાંચમાને છે, કેમ મિથ્યાત્વ નથી? કે થવા યોગ થવાનું હતું તે થયું, હવે થતું નથી. એ થવાનું હતું તે થયું, હવે ગયું, હવે એના સ્થાને સમ્યક પ્રસન્ન થવા યોગ થવા ગયું. આશ્રવ રહી ગયો અને બંધ નીકળી ગયો. બંધ ભાવબંધ હો, એ દ્રવ્યબંધની વાત નથી. ભાવબંધમાં આત્મા કારણ નથી, અને ભાવબંધમાં દર્શનમોનો ઉદય કારણ નથી. થવા યોગ થાય છે બંધ પણ, બંધ થવા યોગ થાય છે, એને સમયે દર્શન થઈ જાય છે. આ પ્રશ્ન આવ્યો તો અમદાવાદમાં કે ભૂતાર્થથી બંને જાણે તો હા બે તો સમય દર્શન થઈ જાય, કે આત્માને ભૂતાર્થથી જાણે તો સમય દર્શન થાય તો બરાબર છે, પણ બંધ મિથ્યાત્વની પર્યાય એને નિશ્ચય નીતિ જુએ, ભૂતાર્થથી જુએ કે થવા યોગ થાય છે, ક્યાં તો સમય દર્શન થઈ જાય છે. થવા યોગ થાય છે એમ ખ્યાલમાં લેતા વેદ સમય દર્શન થઈ જાય. હું એનો કરનાર, મારાથી મિથ્યા તો થતું નથી, અને સમય દર્શન થયું એ મારાથી થયું એનો સ્વકાર તો ક્ષણિક ઉપાદાન સત હેતુ. તું એ પર્યાયને સતને નિરપેક્ષ જો, આનાથી થાય આનાથી થાય. વિખ્યાત આત્માથી થતું નથી ને કર્મથી થતું
નથી,
તો સ્વભાવ થઈ જશે કે એનો અભાવ થઈ જશે. આ વિખ્યાત્વની ઉત્પત્તિ માટે આ શાસ્ત્ર નથી. વિખ્યાત્વને ભૂતાર્થથી જાણી તો સમ્યક દર્શન થઈ જશે. તે વિખ્યાત્વને ભૂતાર્થથી આજ સુધી જાણ્યું નથી. એ આચાર્ય ભગવાન કહે છે કે હું ભૂતાર્થથી તને કહું છું, વિખ્યાત્વને જાણી તો વિખ્યાત છે નહીં. ના ભૂલ જો
તમારું
ક્યાં તો મારાથી થાય ને ક્યાં દર્શનમાં ના ઉમેરથી થાય કે થવા યોગ થાય. એ બંધ છે, બંધ થવા યોગ થાય છે બંધ. આત્માથી મિથ્યાત્મ ઉત્પન્ન થતું નથી. શુદ્ધ આત્મા શુદ્ધ પર્યાયને પ્રગટ કરે, રચના કરે. અને કર્મ તો ભિન્ન છે, એ ભાવ મિથ્યાત્મને કેમ ઉત્પન્ન કરી શકે? અને દ્રવ્ય શુદ્ધ છે, એ કેમ અશુદ્ધ પર્યાયને ઉત્પન્ન કરી શકે? અશુદ્ધ પર્યાયના કાળ થાય છે એમ જાણતા સમય કરી શકે. આ દ્રષ્ટિ જ કોઈ જુદી છે? નવ તત્વને નિહાળવાની આ દ્રષ્ટિ તો દિવ્ય દ્રષ્ટિ છે. નિરપેક્ષ જોતું, સાપેક્ષ દ્રષ્ટિ મીઠા દ્રષ્ટિ, નિરપેક્ષ દ્રષ્ટિ સમય દ્રષ્ટિ. કથા બધી છૂટી જાય, અવાયો થાય છે. બસ એ અવાયો થાય છે એમ જાણે ત્યારે સમ્યક દર્શન થાય છે. ત્યારે સમ્યક દર્શન થતા આવે તેની દ્રષ્ટિ દ્રવ્ય પર રહીએ છે. તો દ્રવ્યથી સમ્યક દર્શન થયું, આત્માએ સમ્યક દર્શન કર્યું, ઉપચારથી કરતા કહેવામાં આવે છે. ખરેખર ઉપચારથી કરતા નથી, કેમ કે એનો કરતા આત્મા નથી. જો આત્મા એનો કરતા છે તો વ્યવહાર થઈ ગયો, અને પર્યાયનો કરતા પર્યાય ગયો તો નિશ્ચય થઈ ગયું. આ પર્યાયનો નિશ્ચય અવાયો થાય છે. પરિણામ મારા કર્યા વિના થયા કરે છે, અને પરિણામ મારા જાણ્યા વિના જણ્યા કરે. પરિણામ ઉપર જ્ઞાનનું લક્ષ ન હોય, આત્મજ્ઞાનનું લક્ષ પરિણામ ઉપર નથી, માટે પરિણામને જાણતો નથી. પરિણામનો પ્રતિભાસ દેખીને પરિણામને જાણે છે, મુદ્દાર આવે છે. અથવા ઇન્દ્રિય જ્ઞાનીને જાણે છે, માટે આત્મા એને જાણે છે, એમ બે પ્રકારના ઉપચાર આવે છે. એક પ્રતિભાસ દેખીને ઉપચાર આવે, અને કઈ ઇન્દ્રિય જ્ઞાનીને જાણે જાણેલો પ્રયોગમાં તો આત્મા એને જાણે છે એમ કહેવામાં. કેમ કે એને જાણે જેને જેના ઉપર લક્ષ હોય એને જ જાણી શકે, જેના ઉપર લક્ષ નથી એને જાણી શકે નહીં. પ્રતિભાસ થાય, જેમ કે કેવડી ભગવાનનું લોકાલોક પર લક્ષ નથી, લક્ષ તો આત્મા પર છે. એનો પ્રતિભાસ દેખીને કેવડી લોકાલોકને જાણે છે એમ કહેવાય. ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષ પર ઉપર છે, આત્માને જાણતો નથી, અને આત્મજ્ઞાનનું લક્ષ આત્મા ઉપર છે, પરને જાણતું નથી. વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નથી, અને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરતો એટલે જ્ઞેયથી જ્ઞાન થતું નથી, અને જ્ઞેયનું પણ જ્ઞાન થતું નથી. કેમ કે જ્ઞેયનું જ્ઞાન થાય તો જ્ઞાયકનું જ્ઞાન તિરમૂત થઈ જાય છે. આ અંતરની વાત છે, શાંતિથી જ્ઞેયનું જ્ઞાન થયું તને તો જ્ઞાયકનું જ્ઞાન નહીં થાય. એક નહીં એને જ નહીં બનાવે તો અહીંથી નહીં નીકળી જાય છે બહાર, તો આત્મદર્શન નહીં થાય. મારા કરતાનું કર્મ તો નહીં, પણ જ્ઞાનનું જ્ઞાય પણ નહીં. જ્ઞાનનું જ્ઞાય તો ત્રિકાળી સામાન્ય શુદ્ધ આત્મા છે, બીજું કોઈ મારું જ્ઞાય જ્ઞાતાય હું ને જ્ઞાય પણ હું ને જ્ઞાન પણ ત્રણેયની અભેદ સ્થિતિ છે. કાં તો કરતા બુદ્ધિ પરિણામની ને કાં જ્ઞાતા એમાં એટલું જ. હવે મોક્ષ તત્વ નિરપેક્ષ કહે છે. મોક્ષ મોક્ષ એટલે પરિપૂર્ણ પર્યાય શુદ્ધ થઈને પરમાત્માને. એ મોક્ષ તત્વ નિરપેક્ષથી જોઈએ ને, કે આઠ કર્મનો અભાવ થયો માટે મોક્ષ પર્યાય પ્રગટ થઈ. તો તે વ્યવહારથી જોયું પર્યાયને, નીચેથી ન જોય કે ચાલો એના અભાવથી તો ન થાય, પણ આત્માને આશ્રય થાય કે એને આત્માના આશ્રય થાય એમ ન જો. ક્ષણી ઉપાદાન સ્વશક્તિથી થાય છે, એને આત્માનો આશ્રય નથી. આશ્રયનો આત્માને આશ્રય થાય એ વ્યવહાર નથી જોતું, થવા યોગ થાય છે એ નિશ્ચય નીચે પર્યાય ના નિશ્ચય હો, પર્યાય નો વ્યવહાર અને પર્યાય નો આત્મા થી થાય એ પર્યાય નો વ્યવહાર અને આઠ કર્મ નો અભાવ થાય એ પણ પર્યાય નો વ્યવહાર થવા યોગ પર્યાય થાય છે મોક્ષ ની. એવી નિરપેક્ષ જોતા મોક્ષ મારે કરવો છે એવી અભિલાષા નીકળી જાય છે અને મોક્ષ થઈ જાય છે. એને મોક્ષ થાય છે, મોક્ષ કરવો છે એને મોક્ષ થતો
નથી.
કહ્યું તારે મોક્ષ કરવો છે તો મોક્ષ તો મારે કરવો છે તો પછી મોક્ષ તો બંધના અભાવ પૂર્વક થાય છે તો બંધનો કરતા તું થઈ ગયો. આ પાછલા બારડેથી મિથ્યાત્વ આવી ગયું. મોક્ષ ને કરવાના પાના ની જે પણ મિથ્યાત્વ છે હવાયો થાય છે મોક્ષ ની કરીએ એમ જાણને હવાયો થશે. હું કરું તો થાય તો બે સત્વ એને ખૂન કર્યું, એક પર્યાય સત્વ માની અને આત્મા અકર્તા છે અને કરતા માયનો આત્મા કરતા છે જ્ઞાતા એને મોક્ષ પર્યાયનો કરતા માયનો. પણ મોક્ષની પર્યાયને આત્માના કરતાપણાની અપેક્ષા પણ નથી થવા યોગ થાય છે. આત્મા કરે તો મોક્ષ થાય એમ છે નહીં. તો અત્યારે આપણે કરતા બુદ્ધિવાળાએ શ્રીમદર ભગવાનને અપીલ કરી આવી પ્રભુ અનંત વીર્ય આપને પ્રગટ થયું છે મોક્ષની પર્યાય કરી દો, સારું કામ સોંપું છું, રાજ કરો તો કહેતો નથી મોક્ષની પર્યાય કરી દો. ભાઈ આપને અનંત વીર્ય પ્રગટ થયું છે એટલે ભોગ તો આમ તમે કરી શકો. અનંત વીર્યનો ધન કે તારી બુદ્ધિ બગડી ગઈ છે, તું કરતા બુદ્ધિ તારા આત્માને છાપી લ્યો છો એટલે અમારા સુધી પહોંચ્યો ક્યાં ગઈ તારી બુદ્ધિ થવા યોગ થાય છે એમ જાણતું. અમે પણ એમ જાણીએ છીએ, અમે પણ એમ જાણીએ છીએ કે અહીં અત્યારમાં તીર્થું કર થશે ઉદય એનો ત્યારે મોક્ષ થશે એમ જ્ઞાનમાં પહેલેથી આવી ગયું. અરે કેવળ જ્ઞાન થયું તો આવી ગયું પણ ચોથા મૂર્તાને આવી ગયું કે બધું થવા યોગ થાય છે. એનો કાળ ફરતો નથી, એનો ભાવ ફરતો નથી, ભાવે ફરે ને કાળે થવાયો થાય છે એમ કે નિરપેક્ષ પર્યાયને જોવે છે એને સમીકરણ થઈ જાય છે. આ પર્યાયને નિરપેક્ષ જોવા પહેલા એક દ્રષ્ટાંત આપ, દ્રવ્ય છે ને દ્રવ્ય એને પર્યાયથી સહિત જોવો એ મિથ્યાત્વ છે અને દ્રવ્યને પર્યાયથી રહીત જોવો તે સમ્યક છે. એમાં નિરપેક્ષ આવ્યું. દ્રવ્યને ઉત્પાદ રહીથી જોઈને શ્રદ્ધામાં લઈએ કે ઉત્પાદિથી સહિત છે તો એ સહિત છે એવો ભાવ આવે છે ત્યારે એનાથી મિથ્યાત્વ થાય નહીં પણ મિથ્યાત્વનો કા હોય ત્યારે આવો ઊંધો વિચારે ને શું કહ્યું. એનો મિથ્યાત્વનો કાળ છે ને ત્યારે એને ઊંધો વિચાર આવ્યો કે દ્રવ્ય તો પર્યાયથી સહિત જ હોય ને નકર એકાંત થઈ જશે તારા નિશ્ચામાંથી થઈ જશે. માટે એ જે સહિતથી દ્રવ્યને જોવે છે મિથ્યાદ્રષ્ટિ છે, વ્યવહાર નથી. વ્યવહાર પહેલા ન હોય પહેલા મિથ્યાત્વ આવે, મિથ્યાત્વ જાય પછી નિશ્ચય આવે, નિશ્ચય આવ્યા પછી વ્યવહાર આવે નિષેધ માટે. શું કહ્યું એ પણ દ્રવ્યને તું નવ તત્વથી ભીંજો, પર્યાય માત્ર ભૂતાર્થ આત્માના સ્વભાવમાં પ્રમત્તા પ્રમત્તા આત્મામાં નથી, બંધમોક્ષ આત્મામાં નથી. એવા નિરપેક્ષ દ્રવ્યને જુએ તો સમીકરણ થાય, અહીંયા પર્યાયને નિરપેક્ષ જુએ તોય સમીકરણ થાય, નિયમથી થાય એમ લીધું છે. આ એક અપૂર્વ વાત છે, બોલી તો સીધી વાત હતી સમજી ગયા. આ એ સીધી વાત છે તારી કરતા બધી છોડાવવા માટે ત્યાં છે કરતા આત્મા માને છે કેમ કે થવાયો થાય એને કોણ કરે અને ન થાય એને કોણ કરે, થાય એને કોણ કરે ન થાય એને કોણ કરે. ભાવ નામની શક્તિ છે ને, પર્યાય સ્વયં થાય છે ના શબ્દ. તારીખ કરતા બધી છોડી દે તેની ગાથા, પર્યાયને તું નિરપેક્ષથી જો, પર્યાયને સાપેક્ષથી જોઈ છે. ક્યાં પરથી પર્યાય થાય ને ક્યાં સ્વથી થાય, પણ પર્યાય પર્યાયથી થાય એના લક્ષમાં જ આવતું નથી. એટલી કરતા બધી બે પદાર્થ એકતા બધી એટલી બધી પડી છે કે થવા યોગ થાય છે ને આત્મા ન કરે તો પુરુષાર્થ તૂટી જશે. આમાં પુરુષાર્થ આવી જશે. હું કરતા નથી એનું નામ પુરુષાર્થ છે, હું કરતા છું એમના પુરુષાર્થ નથી. અરે પર્યાય થવા યોગ થાય છે એને જાણવું એ પણ પુરુષાર્થ નથી. સાંભળતો ખરો, પર્યાયથી ભિન્ન આત્માને જાણવું એ પુરુષાર્થ છે, અને દ્રવ્યથી ભિન્ન પર્યાયને જોવી તે પુરુષાર્થ છે. પરસ્પર નિરપેક્ષ છે, પરસ્પર સાપેક્ષી વ્યવહાર છે, પરસ્પર નિરપેક્ષ છે, નિશ્ચય છે. એક સતમાં બીજા સતનો અભાવ છે, ત્રિકાળ સતમાં પર્યાય સતનો અભાવ છે. અસ્થિ નાસ્તિ અનેકાન છે. આ મોક્ષની પર્યાય સ્વયં થાય. મેરે કો મોક્ષ કરના નહીં હૈ, મસ્તી કો મસ્તી હતી તો ખોટો મસ્તીમાં ચડી ગયા થાય જોગાણી નહીં. મેરે કો મોક્ષ કરના નહીં, મોટા અવાજે સાહેબ બાજુમાં કોકનું મકાન લોકો આપણે મમું છું એને સાહેબ આપ મોક્ષ કરના નહીં. શું સંસાર કરવા જેવો છે, શું કહેવા માગે સમજે નહીં કાંઈ, આ શું કહેવા માગે છે. થોડું સ્ટાન્ડર્ડ ઊંચું હોય એટલે કરતા બુદ્ધિ થોડી ગયું હોય, અભિમાન થોડું ગયું હોય, આ કાંઈક વાત સમજવા જેવી લાગે. કેટલું એને લાગી જાય, કેટલું લાગે તો બસ છે. મોક્ષ મેરે કો કરના નહીં, મેં તો મોક્ષો મોક્ષો હો જાય, ભક્તો હો જાય, ભક્તો કોને યોગ હોગા. એક એક નાનીની વાતમાં મર્મ હોય છે. એ નવ તત્વ સમ્યક છે. ભૂતાર્થ નહીંથી જાણે તો સમ્યક, અને અભૂતાર્થ નહીંથી જાણે તો વિખ્યાતો. ટીકા આદિવાદીનો તત્વો ભૂતાર્થ નહીંથી જાણે માને એમ નથી કહ્યું, માનવાની વાત નથી, પર્યાયમાં અહમ કરવાની વાત નથી. પર્યાયનું જેવું સ્વરૂપ છે એવું જાણતા એની કરતા બધી છૂટી જાય છે. અકર્તા ફીટે છે એમ નહીં, કરતા બુદ્ધિ જ્યાં કરતા બુદ્ધિ છૂટી ગઈ ત્યાં જ્ઞાન પ્રગટ થઈ ગયું. વિશેષ અપેક્ષા એ જ્ઞાતાથી જાય છે. નવ તત્વો ભૂતાર્થનીથી જાણે, સમ્યક દર્શન જ છે. સમ્યક એકાંત કર્યું એ જ નો અર્થ કર્યો એ નિયમ કર્યો. જમાથી કર્યો કૌશ જમાથી
અનુસર થાય.
સમ્યક દર્શન જ છે, પરપ્રેમની જ છે એમ કે જ
આપકા પરમ પ્રતાપ
જ એ જમાથી. પંડિતજીએ શું કહ્યું કૌશમાં કે એ નિયમ કયો, જ એક અક્ષરમાંથી ત્રણ શબ્દ કાઢ્યા. સમ્યક દર્શન જ છે, ભૂતાર્થથી પર્યાયને જાણતા પર્યાયની કરતા બુદ્ધિ છૂટી ગઈ, અને પર્યાયની જ્ઞાતા બુદ્ધિ પણ છૂટી થવાયો થાય છે ત્યાં સમ્યક દર્શન થયું. તો સમ્યક દર્શનનું લક્ષ્ય આત્મા ઉપર છે તો ઉપચારથી, અણુપચારે પર્યાયનો કરતા પર્યાયને ઉપચારથી સમ્યક દર્શનો કરતા આત્મા છે એમ ઉપચારથી કથન કહેવામાં, ખરેખર ઉપચારથી પણ કરતા નથી. કેમ કે કરતા કર્મ એનું એનામાં છે, મારામાં છે નહીં. મારા ઉપર શા માટે આરોપ આપો છો? સમ્યક દર્શનને કહ્યું નથી, સમ્યક દર્શનને જયું પણ તો મારા સામાન્યને જાણતા હતો તત્વ પરદ્રવ્ય છે. પરદ્રવ્યથી પરાણનું જે જ્ઞાન સવિતર દશામાં સાધક પર્યાય જે લક્ષ્મો જાણતા પછી લક્ષ વગર જરાઈ જાય છે પછી વાત થાય છે. એક નિયમ છે જેના ઉપર લક્ષ હોય એ જણાય, જેના ઉપર લક્ષ ન હોય એને જણાય નહીં. ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષ ઘર ઉપર છે એને પર જણાય છે, અતિન્દ્રિય જ્ઞાનનું લક્ષ આત્મા ઉપર છે અને આત્મા જણાય છે. એની કંઈ ધ્યાનમાં તો આત્મા જણાય, જ્ઞાકાર અવસ્થામાં પણ નાયક જ જણાય છે. જ્ઞાનનો વિષય ફરતો નથી, જ્ઞાનનો વિષય નાયક થયો તે થયો, આણથી શરૂ થાય તે મોક્ષ સુધીમાં એને જ્ઞાનનો વિષય ફરે નહીં. અને જે જ્ઞાન વિષય બદલાવે તે આત્માનું જ્ઞાન નથી, તે ઇન્દ્રિય જ્ઞાન છે. એનાથી આત્મા સર્વથાભિન્ન છે. બે આ 50 વર્ષ પછી તો સૂત્ર વાતો જોઈ ને, એક દ્રવ્ય બીજા દ્રવ્ય ન કરે એ તો જુદી વાત રહી, પણ અહીંયા તો આત્મા પર્યાયને કરતો નથી, આત્માથી પર્યાય થતી નથી. પર્યાય થાય છે, સ્વાભાવિક થાય છે. એમ જાણે એને વિતરાગતા પ્રગટ થઈ જાય. આ જીવાદી ન થતું ભૂતાર્થ નથી, જાણે સમ્યક દર્શન જ છે. એ નિયમ કયો? કારણ કે તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ વ્યવહાર નીતિ કહેવામાં આવે છે. એવા નવ તત્વો જેમના લક્ષણ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રમ સંવર્ધા બંને મુક્ત છે, વ્યવહાર નીતિ જે નવ તત્વોને જાણે છે ત્યારે એને વિખ્યાત પ્રગટ થાય છે. અને નિશ્ચય નીતિ જાણે તો ત્યારે એને સમ્યક દર્શન પ્રગટ થઈ જાય છે. વ્યવહાર નીતિ જાણે એટલે પર્યાયને સાપેક્ષ જોયે છે, કાં જીવથી થાય ને કાં અજીવથી થાય, કર્મથી કાં કર્મથી થાય ને કાં મારાથી થાય. એ વ્યવહાર નથી, અનંતકાળથી નવ તત્વને જાણ્યા. જીવ વસ્તુ નવ તત્વ સ્વરૂપે પરણી છે એમ માને છે તે મિથ્યા દૃષ્ટિ છે. કરષ્ટિકામાં કહ્યું છે જીવ વસ્તુ નવ તત્વ સ્વરૂપે પરણે છે એમ માને એ મિથ્યા દૃષ્ટિ છે. સાપેક્ષથી જોયું પર્યાયને, કારણ કે તીર્થની પ્રવૃત્તિ અર્થે એટલે શું કે નવ તત્વને સાપેક્ષથી જોવો એનું નામ વ્યવહાર નહીં છે. એ અભ્યાસક્રમમાં પહેલા એમ આવે, અભ્યાસક્રમમાં એમ આવે. વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે વિકલ્પની ભૂમિકામાં એક એક તત્વને જુદા જુદા જાણે, એના લક્ષણ પણ જાણે, એના કાર્યકારણ પણ જાણે, એમાં એને થવાયોગ થાય છે એમ ના આવે. પરથી થતું નથી, માટે આત્મા જ એકલો કરે છે અને આત્મા જ એકલો ભોગવે છે. એનું નામ વ્યવહાર દ્રષ્ટિ છે. એકલો કરે ને એકલો ભોગવે, એકલો જન્મે ને એકલો ભરે. એમ પર્યાયની સાથે કર્તા કર્મનો સંબંધ રાખીને એ પર્યાયને જોવે, સાપેક્ષ આત્માથી સાપેક્ષ જોવે, પર્યાયને આત્માથી સાપેક્ષ જોવે ને આત્માને પર્યાયથી સાપેક્ષ જોવે. આત્માને પર્યાયથી સાપેક્ષ જોવે તો દ્રવ્ય ખોટું, અને પર્યાયને દ્રવ્યથી સાપેક્ષ જોવે તો પર્યાય ખોટી, દ્રષ્ટિ ખોટી. પરસ્પર નિરપેક્ષ છે. દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી અને પર્યાયને અધરથી થાય છે. પર્યાય આત્માને આધારે પર્યાય થતી નથી. સત્ય કે નહીં? સત્ય કોઈનો આધાર હોય? બીજાનો આધાર કયો તો સત રહેતું નથી. સત તો સત, પણ દ્રષ્ટિ વિપરીત તમારી થઈ જશે. એમ આધાર માનશો તો એ આધાર ફૂલો આપશે નહીં, ને આ એનો આધાર લેશે નહીં. સત તો નહીં છૂટે. શું કહ્યું? આત્માને આધારે પરિણામ થાય છે કોઈ માને તો આત્મા એને આધાર આપે અને પર્યાય એનો આધાર લીએ. વસ્તુ સ્વભાવ ફરતો નથી, એની દ્રષ્ટિ વિપરીત થઈ જાય છે. ભલે માને કે હું કરું છું, મારા આધારે પર્યાય થાય છે. ભલે માને, પર્યાય દ્રવ્યનો આધાર લે ને દ્રવ્ય પર્યાયને આધાર આપે નહીં. બે સત અલગ અલગ બિંદી છે. નિરપેક્ષથી જો, સાપેક્ષથી જોયું તે પણ. અરે સાપેક્ષના કથન તો ઢગલાબંધ છે, પણ આવી ગાથા તો ક્યાં કોઈ વખતે આવે નથી. ક્યાંથી કારણ કે તીર્થની એટલે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ છે. આ જીવ છે, આ જીવ છે, એ બેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી આત્માને પરિણામ સાથે કર્મતા કર્મ સંબંધ છે. પરિણામ સાથે કરતા કર્મ સંબંધ અને પરની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એમ વ્યવહારથી નવ તત્વને જોયા, કોઈ ખોટી વાત છે? 100% ખોટી વાત છે. એમ જ્યાં સુધી જોઈશ ત્યાં સુધી સમય દર્શન થવાનું નથી. આ શાસ્ત્રમાં તો આવે છે, આ નિમિત્ત છે, આ નૈમિત્તિક છે, આત્મા એનો કરતા છે, એનો ભોગતા છે. એ વ્યવહાર નિના કથન સગળા એ ભૂતા છે. વ્યવહાર નિનું કથન સાચું લાગે છે એનું નામ મિથ્યાદૃષ્ટિ છે. કરુપણા પણ એ વ્યવહાર નીતિ પ્રધાનતાથી કરે છે. પર્યાય નિરપેક્ષ થઈને ખ્યાલમાં આવે ને, દ્રવ્ય નિરપેક્ષ નથી આવતું તો પર્યાય પણ નિરપેક્ષ ના આવે. એને દ્રવ્ય નિરપેક્ષ ખ્યાલમાં આવે, એને જ પર્યાય નિરપેક્ષ ખ્યાલમાં. સમય એક છે, બેના નિરપેક્ષનો કાળ એક છે જાણવાનો. 4 કોટીમાં વાર લાગે. શું કહ્યું? દ્રવ્ય પર્યાયથી રહી છે ને પર્યાય દ્રવ્યથી રહી છે. આવું વસ્તુનું સ્વરૂપ છે, આવું વસ્તુનું સ્વરૂપ છે, કોઈએ કર્યું નથી. એમ જયારે જાણવા લાગે અને એના ખ્યાલ આવવા માંડે ત્યારે એની નિરપેક્ષ દ્રષ્ટિ થઈ જાય. બે પ્રકારે નિરપેક્ષ, સમય પ્રસંગ થાય ને ત્યારે એને પર્યાયને પણ નિરપેક્ષ જોઈ અને દ્રવ્યને પણ નિરપેક્ષ જોયું. પર્યાયને હું કરું છું એમ જાણવામાં આવ્યું નહીં, અને દ્રવ્ય પર્યાય સહિત છે એ પણ જાણવામાં આવ્યું નહીં. દ્રવ્ય પર્યાયથી રહી છે તેથી દ્રવ્ય પર્યાયનો કરતા નથી, અને પર્યાય દ્રવ્યથી રહી છે માટે પર્યાયનો કોઈ કરતા હોઈ શકે નહીં. એમ જાણતા એને અનુભવ થાય છે, સમય પ્રશ્ન જ્ઞાન પ્રગટ થાય છે. કરતા બુદ્ધિ છૂટી જાય છે, પણ એ કરતા બુદ્ધિ છૂટવાનો એનો કાળ છે ત્યારે એની વિચાર કોટરી સત્ય આવી જાય છે, નિરપેક્ષથી જોવા મળે છે. સાપેક્ષની વાત કોઈ કરે તો મૌન રહીએ, સમજી ગયા? કેટલાકનો નિષેધ કરવો? આગળ ડગલા ભર્યા છે સાપેક્ષની વાત કરતા. મીડિયાને તકરાર થાય છે. કેમ આપણું ધ્યાન ખેંચાતું નથી? હું તો જરા બીજા વિચાર કરું, કેમ કે હું તો નિરપેક્ષનો વિચાર કરું. તમે સાપેક્ષ વાત એની બોલાય નહીં, કહેવાય નહીં એને. હા, કહેવાય નહીં, કોઈને ઝઘડો થઈ જાય. શું અમે કઈ ખોટું છે? આ સાપેક્ષની વાત કર્મના ઉદયથી રાગ થાય છે, આત્મા સ્વયં રાગને કરે છે, ચોખ્ખો પાઠ છે. હવે રાગને ન કરે તો કઈ નહીં, પણ સમય પ્રશ્ન તો કરે છે. મૌન થઈ જાવ. લૌકિક દ્રષ્ટિ આપે છે, કોઈ દિવ્ય દ્રષ્ટિ છે, આખું બોર્ડ ભીનું છે. આની પાસે કેવો છે કહેવાય કે આમાં આ બોર્ડ વિસ્તાર આમાં શું લખ્યું છે હરતભાઈ?
હવાયો થાય છે જાણનારો જાણે.
આ તેરમી ગાથા બોલી, તેરમી ગાથા લખી છે આ. હવાયોગ થાય છે, હવાયોગ થાય છે, ત્યાં કોનો ઇનામ નથી. શું કહ્યું? ત્યાં અલ્પવિરામ છે હજી,
એ ત્યાં પૂર્ણવિરામ કેવું નથી.
હવાયોગ થાય છે ત્યાં પૂર્ણવિરામ નહીં, પછી ક્યાં પૂર્ણવિરામ
કર્યું?
ત્યાં પૂર્ણવિરામ, પૂર્વાર્થ અને ઉત્તરાર્થ. પૂર્વાર્થ હવાયોગ થાય છે એમ જાણીને એમ જે જાણે છે એ જ્ઞાતા થઈ જાય છે, સાક્ષાત જ્ઞાતા થાય છે. સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાતા બધા છે, પણ વિશેષ અપેક્ષાએ જ્ઞાતા ખોખ થઈ જાય છે. હવાયોગ થાય છે એમ જાણે જ્ઞાતા થઈ જાય. આ રહસ્યવાળી ગાથા છે. જો આ વ્યવહાર કર્મની પ્રવૃત્તિ હશે એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી બતાવે જેને એને વ્યવહાર કહેવાય. સાપેક્ષથી કથન કરવું એનું નામ વ્યવહાર છે. કથન પદ્ધતિ સાપેક્ષની હોય છે. પણ એને હવે સાપેક્ષથી જોઈને એ જોવાનું બંધ કરી અનંતકાળથી જોયું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આત્મા એમાં નિમિત્ત નથી ને પર પણ નિમિત્ત નથી. સત અહેતુક સ્વયં જે પર્યાય થવા કાળે થાય છે, નવે તત્વ થવા કાળે થાય છે. મારાથી થતા નથી ને પરથી પણ થતા એમ જે જાણે થવાયોગ થાય છે એની દ્રષ્ટિ થવાયોગ થાય છે. એના પર ન થવાયોગ થાય છે એમ જ્યાં જાણવામાં આવ્યું ત્યાં સમ્યક તત્વ જ્ઞાન પ્રગટ થયું ત્યારે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે એવી સાપેક્ષનું કથન વ્યાજબી છે. નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ અને વ્યવહાર કહેવામાં આવે. પર્યાય તો સમ્યક તત્વ એનાથી થઈ સમ્યક જ્ઞાન, પછી સાપેક્ષનું કથન આવે કે પર્યાય દ્રવ્યનું અવલંબન લીધું તે સાપેક્ષ છે. દ્રષ્ટિમાં નિરપેક્ષ, જ્ઞાનમાં સાપેક્ષપણું પછી આવે છે. નિરપેક્ષ છે નિશ્ચય છે અને સાપેક્ષ છે સવારે આવ્યા મારી પાસે પેલા આ વાત કરી કે તે પીડા થતા દ્રષ્ટાંત કે દ્રવ્ય જે છે નિરપેક્ષ રહી એમ જાણે એની જીવી દ્રષ્ટિ દ્રવ્ય એમ પર્યાય નિરપેક્ષ જો સાપેક્ષ ન જો. પર્યાય સત અહેતુ રાગ પણ સત અહેતુ વિકરાગ ભાવ પણ સહેતુક છે, સહેતુક નથી. અરે રાગ પણ પારિણામિક ભાવે છે એને કર્મના ઉદયની અપેક્ષા નથી. 10મી સાલમાં જયારે ગુરુદેવ પધાર્યા ત્યાં વરણીજી પાસે ત્યારે વાત નીકળી રાગ કર્મના ઉદય વિના થાય પકડાઈ ગયા. નવા દિગંબર છે ને કે સ્વભાવ થઈ જશે કે અમને ઇષ્ટ છે. વિભાવ સ્વભાવ પર્યાય નો સ્વભાવ થઈ જશે એને નિરપેક્ષથી વાત કરી ગુરુદેવે અને કોની સાપેક્ષ કરતી તો બધાની છે જ કે ક્યાં નવું લેવા જવું. કર્મના ઉદયથી રાગ થાય, ઉદય વિના રાગ થાય તો એ આત્માનો સ્વભાવ થઈ જશે. એ વિભાવ સ્વભાવ છે એક સમય પૂરતો. એ વિભાવ પણ એક પર્યાયનો તે સમયે થવાનો કાળ હતો તે થયો છે. કર્મનો ઉદય આવે માટે એ રાગ થાય છે એમ નહીં. રાગ થાય છે ત્યારે એનું લક્ષ કર્મ ઉપર છે. તે કર્મના ઉદયથી થયો એમ વ્યવહારથી વ્યવહારીજનોને સમજાવવામાં આવે. હવે વ્યવહારીજનોને કહે છે કે હવે નિશ્ચયથી તને સમજાવું છું ખ્યાલ કર. વ્યવહારથી તો તે નવ તત્વને જાણે અનંતકાળ ગયો, સાધુ પણ થયો, મુનિ પણ થયો ને અંગ ભણ્યો અને નવમી ગ્રેવી સુધી પણ ગયો, પણ એ નવ સત્વને નિરપેક્ષથી જોયા નથી, ઉદારથી ન જોયા. તત્કાળ સૂત્રમાં પણ એ વાત છે, સમયમ તત્વ નવતત્વ છે, અને આ તો કોઈ અલગ ઉદાર્થ નહીં, એક શબ્દ લગાડ્યો આગળ કોઈનું નહીં છે. અવાજ ઉઠાય છે, પોતે કેસે ટીકાકાર અવાજ ઉઠાય પછી કેસે એક બહિર્દ્રષ્ટિને એક અંતર્દ્રષ્ટિ બે ભાગ પાડશે. હમણાં બહિર્દ્રષ્ટિ કેમ થાય છે કે સાપેક્ષ દ્રષ્ટિ છે માટે બહિર્દ્રષ્ટિ છે, એમાં આવશે હમણાં. પણ આ વિષય એવો છે કે એક વાત અનેક વખત કહેવામાં આવે ત્યારે સમજાય છે. આ સાપેક્ષ શું ને નિરપેક્ષ શું? સાપેક્ષ એટલે કોઈની મદદથી કંઈ થાય એનું નામ સાપેક્ષ. અગ્નિની મદદથી પાણી ઓનું થાય એનું નામ સાપેક્ષ, અને અગ્નિના નિમિત્ત વિના પાણીની પર્યાય ગરમ થાય એનું નામ નિરપેક્ષ. જો પાણીને સાપેક્ષ લેવા જાઓ તો પાણી તો શીતળ છે, અને અગ્નિને જો સાપેક્ષ લેવા જાઓ તો પરાધીન થઈ ગઈ પર્યાય. પેલા વાત કરી હતી કે પાણીની પર્યાયને સાપેક્ષ નિરપેક્ષથી જો તો નવ તત્વ સમજાય જાય. આ પાણીનો દ્રષ્ટાંત આપ્યું કે પાણીની પર્યાય જે છે એ તત્સમય યોગ્યતા થવા યોગ થાય છે. ગરમ પાણીની પર્યાયનો સકાળ છે, કાળ ફરતો નથી, એ થવા યોગ થઈ છે પાણીની પર્યાય. ત્યારે સહયોગી દ્રષ્ટિવાળાને એમ લાગે છે કે અગ્નિથી થઈ, કે ના સાહેબ અગ્નિથી થઈ એમ તો અમે કહેતા નથી, કેમ કે તો બે દ્રવ્યની એકતા થઈ જાય, કરતા કર્મ તો નથી પણ નિમિત્ત નૈમિત છે. શું કહ્યું એને કે અગ્નિ નિમિત્ત અને પાણીની પર્યાય ગરમ નૈમિત કેમ છે? નહીં, એ નિમિત્તથી નિરપેક્ષ, કરતા કર્મ તો નથી પાણીની ગરમ પર્યાયની સાથે, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. આ જગતમાં કોઈ નિમિત્ત નથી એમ કહ્યું. એમાં કોઈ સાહેબ જેમ કાલે ફરવા ગયા હતા, આ તમે શું કહ્યું? બરાબર છે, કોઈ નિમિત્ત જગતમાં આઠ કર્મ નિમિત્ત નથી, એ તો અજ્ઞાનીએ નામ ભગાયેલું છે, એ તો જ્ઞેય છે, એ પણ વ્યવહાર જ્ઞેય છે, એ પણ જ્ઞેય પ્રતિભાસરૂપ છે, લક્ષરૂપે જ્ઞેય.
બરાબર,
વાત તો છે, લાભ બહુ મોટો છે, લાભ નીચે કે ન સમજાય નહીં, પણ ઉપયોગને જરા એકાગ્ર કરીને અત્યારે આ વાત ચાલે છે એ સમજવાનો પ્રયત્ન કરો. મારી ઉઘરાણી કરવા જાય સાહેબથી ઉઠીને એવો વિચાર આવે તો આ સમજાશે નહીં. હા, બીજા પર ટેલિફોન કરવો છે ઉઠીને તો પણ સમજાશે નહીં. એકાગ્ર ચિત્તે જે અત્યારે આચાર્ય કૃષ્ણ ભગવાન આપણને સમજાવે છે એનો વિનય એ છે, એનો વિનય એ છે કે જે સમજાતા હોય એ જ સમજવાનો પ્રયત્ન કરવો, બીજે આડે અવળે ઉપયોગને લગાવવો નહીં. એ વિનય છે આચાર્ય ભગવાનનો, કારણ કે તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે, વ્યવહાર ધર્મ એટલે સાપેક્ષ, આનાથી આ થાય, ના નિમિત્ત છે, ના નિમિત્ત છે, આનું આ ફળ નાનાથી આમ થયું, નાનાથી આમ થયું, એ અભૂતાર્થ નહીં છે કહેવામાં આવે છે. એવા નવ તત્વો વ્યવહાર નહીં થી નવ તત્વ જાણે છે એ મિથ્યાત્વનો નિમિત્ત, અને નિશ્ચયની ભૂતાર્થ નહીં થી નવ તત્વને જાણે ત્યારે નવ તત્વને સમ્યક તત્વનો નિમિત્ત કહેવામાં. ઉપાદાન તો સમ્યક તત્વ પોતાની પર્યાય છે, પણ સમ્યક તત્વની પર્યાયનો સ્વકાર થયો તેની પૂર્વે એને શું જાણ્યું કે થવા યોગ થાય છે એમ જાણ્યું તો સમ્યક તત્વ નહીં, તો નહીં ગમ નહીં એને નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાન સમ્યક તત્વની પર્યાય છે, અને નિમિત્ત ભૂત નહીં ગમ નહીં, કેમ કે જયારે થવાયોગ થાય છે એના ઉપર લક્ષ હોય ત્યાં સુધી સફેદ પ્રશ્ન ન થાય, લક્ષ ત્યાંથી છૂટી જાય છે. પર્યાયમાં પણ રાગનું કર્મ છે નહીં, અને પર્યાય જ્ઞાન ને કરે છે એમ પણ છે નહીં, જ્ઞાન સહજ પ્રગટ થઈ જાય.
અસલ વાત
આવી સાહેબ, અસલ વાત, અસલ વાત છે આ ગાથા છે. બે ત્રણ મિનિટ બાકી છે આ ગાથા. આવો બ્રહ્માંડના પીડા છે, આપણે ક્યાં ઉતાવળ છે? રમેશ કઈ જાહેરાત કરશે? આપણે ઉતાવળ કઈ છે નહીં. લોક એવા ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નીતિ કહેવામાં આવે છે. એવા નવ તત્વો નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પર્યાયને જોવી એમનો વ્યવહાર છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પર્યાયને જોવી, નિમિત્તથી નિરપેક્ષ પર્યાયને જોવી, ક્ષણિક પાદાથી જોવી એ નિશ્ચય છે. પર્યાયને ક્ષણિક પાદાથી જુઓ અને કા નૈમિત્તિકથી જુઓ, બે દ્રષ્ટિ છે. હવે નૈમિત્તિકથી જોવાનો બંધ કરી દે, ક્ષણિક પાદાથી સવારે થાય છે એમ જો તો દ્રષ્ટિકારી સમ્યક થઈ જશે. જેમના લક્ષણ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવંજરા મનમુખ, તેમનામાં એક પણ પ્રગટ કરનાર ઉતાર પૈકી એક પણ પ્રાપ્ત કરી શુદ્ધને પણ સ્થાપેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે. એમાં વ્યવહાર નહીં કે જે નવ તત્વો કયા એમાંથી પણ તું એ નવ તત્વનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કર તો તને આત્માની પ્રાપ્તિ થશે. એટલે થવાયોગ થાય છે એમ જાણી તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આવતા સમ્યક દર્શન થશે. સમ્યક દર્શન તો એનાથી થયું, પણ એ વખતે એનું લક્ષ આત્મા ઉપર છે એટલે એના આશ્રયથી થયું એવો ઉપચાર કરવામાં આવે. અનુપચાર તો પર્યાયથી પર્યાય થાય છે, ઉપચારનું કારણ એનું લક્ષ આત્મા ઉપર છે, માટે આત્માથી સમ્યકપણ કરવામાં.
જાહેરાત કરવાની છે નૂતન સ્વાધ્યાય હોલ માટે સ્વર્ગસ્થ વિનયચંદ્ર કેશવલાલ પારેખના સ્મરણ છે. નીચે મુજબ કુલે રૂપિયા 7,007 આવેલ છે. 1,001 ગંગસ્વરૂપ કામતાબેન કેશવલાલ પારેખ, 1,001 ગંગસ્વરૂપ કેમાબેન વિનયચંદ્ર પારેખ, 1,001 અખંડ સૌભાગ્યવતી અરૂણાબેન કમલેશભાઈ પારેખ, 1,001 અખંડ સૌભાગ્યવતી વીણાબેન પંકજભાઈ પારેખ, 1,001 અખંડ સૌભાગ્યવતી સુશીલાબેન વિનંદરાય કોઠારી, 1,001 અખંડ સૌભાગ્યવતી શૈલાબેન રવિચંદ્ર મોગણ, 1,001 અખંડ સૌભાગ્યવતી બીનાબેન દીપકભાઈ મહેતા, એમ કુલે 7,007 આવે છે.
ખૂબ જ ઉત્કૃષ્ટ અને સારા સમાચાર છે. એની ગાથામાં ભાઈ જે ખીલવટથી ખીલી રહ્યા છે એ જોઈને બધાને અંતરંગમાં એવો ભાવ ઉત્પન્ન થાય છે કે જાણે અહીંયા મહાવિદેવ ઉભું થઈ ગયું. ભાઈની અત્યંત કરુણા છે કે બધા જીવો આ 13મી ગાથામાંથી આત્માને પ્રાપ્ત કરે, એવી અત્યંત કરુણાને કારણે જ્યાં સુધી 13મી ગાથા ચાલશે ત્યાં સુધી નિયમિત સવારના પૂજ્ય
ભાઈ
મંદરમુ કથી ફૂલડા.